કે જીવ શરીર થી દિવાલ ની જેમ ભિન્ન છે તો પરમાર્થ છે અને તે સત્ય છે. સાથે વ્યવહારની સંધિ રાખવી જરૂરી છે કે રાખવી હોય તો કેવી રીતે રાખવી?
શરીર થી તો જુદો છે, અત્યંત જુદો છે. શરીર તો જડ છે, આત્મા ચેતન છે, તો એકદમ જુદો જ છે. જડ ને ચેતન બે જુદા છે. વેવાની સંધિ તો એટલી જ છે કે એને અમુક ભાવ એક ક્ષેત્ર અવગાહે છે, એટલો એટલી વ્યવહારનો સંબંધ છે કે જે એક પછી એક ભાવ ધારણ કરે છે એને ક્ષેત્ર અવગાહે સંબંધી ક્ષેત્ર અવગાહે રહ્યા છે. એ શરીર આત્મા, આત્મા એ શરીર દેવ છે, આ નારકી છે, એ જાતનું કહેવાય છે. એની સાથે એટલો વ્યવહાર છે, એની સાથે તો અસદભૂત વ્યવહાર છે શરીર સાથેનો. એ ક્ષેત્ર ઉગે છે શરીર ને આત્મા, જળ ને ચેતન બે વિરોધી સ્વભાવના અત્યંત જુદા છે. જળ છે, ચેતન છે, શરીર
છે.
ભગવાન ની સ્તુતિ ને એ બધું થાય છે, એ આવે છે. તદ્દન જુદા હોય તો જે મોલા હિંસા કરવામાં પાપ નથી એમ થઈ જાય. એટલે સંબંધ છે, એટલો સંબંધ છે. એ ક્ષેત્ર ઉગે છે એ સંબંધ છે. નહીતર હિંસા તો કઈ હિંસા થતી જ નથી એવું થઈ જાય. જે મોલા મસળી નખવામાં જેમ પાપ નથી એમ જીવને જે શરીર ધારણ કરેલું એને એને મસળવા પાપ નહીં એવો અર્થ થઈ જાય.
એટલે સંબંધ છે, એકાંત થઈ જાય,
એકાંત થઈ જાય તો એવો અર્થ થઈ જાય. એમ એવું એકાંત નથી, પરમાર્થથી જુદા પણ એમ એ ક્ષેત્ર વગેરે સંબંધ છે. નહીતર તો હિંસાનો અભાવ ઠરે. એ ક્ષેત્ર સંબંધ છે, એ વ્યવહાર વચ્ચે આવે છે. એમ તો એની દયાનો વિકલ્પ આવે એ આવે એવો સંબંધ છે. હા, એ જ્ઞાનમાં જાણવાનું એ સંબંધ છે. એ ક્ષેત્ર સંબંધ છે. નહીતર તો હિંસાનો અભાવ ઠરે. રાખ ને મસરી નાખવામાં જેમ પાપ નથી એમ જીવ જીવ જે બધા કીડી ને મકોડા ને બધું હોય એને એને મસળવામાં એવો અર્થ થઈ જાય. એવો એકાંત નો લેવાય, એવું પરમાર્થથી જુદા એમ એવું તદ્દન એકાંત નો લેવાય. એવું તો જ્ઞાનમાં ખ્યાલ રાખવાનો, તો એને દયાનો શુભ વિકલ્પ આવે, એને બચાવવાનો એવો વિકલ્પ આવે વગેરે તો નથી. પછીના આયુષ પ્રમાણે થાય પણ વિકલ્પ પોતાને આવે બચાવવાનો, નહીતર હિંસાનો અભાવ થાય. ભગવાનનું શરીર દેખે, ભગવાન આવે છે, ભગવાન આવે છે એમ કહે, ભગવાનનું શરીર આવું છે એવી રીતે સ્તુતિમાં પણ એમાં શુભમાં પણ સંબંધી જ્ઞાનમાં રાખવાનું છે. એટલો સંબંધ
બીજી એક સમયસરમાં આવે છે બેનશી. સમયસરમાં નવ તત્વોનું શોધનની દ્રષ્ટિથી નિરૂપણ દ્વારા શુદ્ધ સ્વરૂપ સમજાવ્યું છે એમ ઉપોદઘાતમાં લખેલું છે.
શુદ્ધ નયની દ્રષ્ટિ, હું શુદ્ધ જ છું એમાં નવ નવ જે ભેદ પડે એમાં એક ગ્રહણ એક નહીં કરવાનો. એક ચેતન રહે તે હું છું, બીજી બધી પર્યાયો છું, હું એક ચેતન છું એમ ચૈતન્યની દ્રષ્ટિએ જોવાથી એક શુદ્ધ નીતિ ગ્રહણ કરો. કહેવાય નવ પણ એક એકને ગ્રહણ કરો, એ નવની વચ્ચે રહેલો એક એ એકને ગ્રહણ કરો. બધામાં એ રીતે સંવર નિદ્રામાં હું એક ચૈતન્ય અખંડ છું. એ બધા ભેદ છે, સાધક દશાના ભેદ છે, મોક્ષ પર્યાયના ભેદ છે, એ બધા ભેદ છે. એ ભેદની વચ્ચે હું એક ચૈતન્ય અખંડ દ્રવ્ય છું, એમ ગ્રહણ કરવાનું. હું એક ચૈતન્ય છું. એ નવ તત્વને જાણવાની ગ્રહણ એક ચૈતન્ય શુદ્ધાત્માને કરવાની. એક ચૈતન્ય છું. એ નવ તત્વની પરિપાટી છોડવાની, અમને એક આત્મા પ્રાપ્ત, એક ચૈતન્ય દ્રવ્ય પ્રાપ્ત, એક એકને ગ્રહણ કરવા જેવી છે. એક ચૈતન્ય ગ્રહણ કરી લેવો. એક હું એક શુદ્ધાત્મા છું. આ બધા ભેદ છે પર્યાયના. નવ તત્વની વચ્ચે એક આત્મા ગ્રહણ કરી લે. દ્રષ્ટિથી જાણેલા નવ તત્વો, દ્રષ્ટિ અને જ્ઞાન બે સાથે આવીએ. દ્રષ્ટિ અને જ્ઞાન બે સાથે એક આત્મા ગ્રહણ કરો. એક આત્મા પ્રાપ્ત હો, બીજું કઈ પ્રાપ્ત એટલે એમાં પર્યાય આવી, પણ એક આત્મા. નવ તત્વ ઉપર કઈ દ્રષ્ટિ જ નથી. એકલો આત્મા, એક આત્મા જ અમને હોવું, બીજું કઈ નથી જોતું. એ તો એક ભાવના છે, પણ એક નવ તત્વમાં એક આત્માને ગ્રહણ કરો. એમ એક ભૂતાર દ્રષ્ટિથી એક આત્માને ગ્રહણ કરવી. દ્રષ્ટિ એક આત્મા ઉપર જ છે, એમાં જ્ઞાનમાં બધું હોય છે, પણ ગ્રહણ એક આત્માને કરવાનું. અહીં પરમાર્થને ગ્રહણ કરો. એક વ્યવહાર ઉપર દ્રષ્ટિ નથી, દ્રષ્ટિ એ પરમાર્થ ઉપર છે. એમ પણ આવે છે, આ વેદ દ્વારા અભેદ ગ્રહણ કરો. એમ પરમાર્થ નો ઉપદેશ એમ અશક્ય છે. વ્યવહાર વિના પરમાર્થ નો ઉપદેશ હોતો નથી. એટલે વચ્ચે વ્યવહાર, જ્ઞાન, દર્શન, ચારિત્ર ના ભેદ પડે, એમાં એક આત્મા ગ્રહણ કરો. સિદ્ધ એક આત્મા એમ સમજીને, એટલે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને પ્રાપ્ત હોય તે આત્મા, એમ વ્યવહાર વચ્ચે આવે છે. ગ્રહણ એક પરમાર્થને કરવાનો, વ્યવહારને જાણવાનો વચ્ચે. પરમાર્થને વ્યવહાર બે જાણી લેવા, એને ઉપર દ્રષ્ટિ મૂકી દેવા. એક ગ્રહણ કરી લેવા, એક શુદ્ધાત્માને. આલંબન દ્રષ્ટિ એક, એના આલંબનથી પછી પર્યાયની સાધના થાય છે. ગ્રહણ એક પરમાર્થને કરવાનો, વ્યવહારને જાણવાનો વચ્ચે. પરમાર્થને વ્યવહાર બે જાણી લેવા.
જ્ઞાનનો, જ્ઞાનનો, ચારિત્રનો બધો એક જ પ્રકારે પુરસાદ હોય છે, દ્રષ્ટિમાં અધિક પુરસાદ જતો.
એક યથાર્થ દ્રષ્ટિ પ્રગટ થાય તો એની સાથે બધા પુરુષાર્થ આવે છે. પુરુષાર્થનો પ્રકાર એક જ છે. એક આત્માને ગ્રહણ કર્યું, એની શ્રદ્ધાનું બળ આવ્યું, એની સાથે લીનતાનું બળ આવે છે. લીનતા પછી થાય છે, પેલા એક શ્રદ્ધા પ્રગટ થાય. અનાદિકાળનો અજૈણો છે માર્ગ, એટલે એ અપેક્ષા એ સમ્યક દર્શન દુર્લભ છે. એની અપેક્ષા એ એક સમ્યક દર્શન પ્રાપ્ત થયું, એટલે એને માર્ગ સીધો ને સરળ થઈ ગયો. સીધો સરળ માર્ગ ને જાણી લીધો, એટલે એમાં એને જે અનાદિકાળથી દુર્લભ કહેવાય છે એ સમ્યક દર્શન. કારણ એક જ તો બુદ્ધિ હતી, માર્ગ જાણ્યો નથી, એટલે માર્ગ જાણ્યા વગર જ્યાં ત્યાં એમાં કરે છે. ને માર્ગ જાણ્યો, આત્મા હાથમાં આવી ગયો, એટલે એને શ્રદ્ધા એક સમ્યક દર્શન પ્રાપ્ત થયું, એટલે માર્ગ એને સીધો સરળ થઈ ગયો. ભવ આખો પાર ઉતરી ગયો, અનંત ભવ સાગર પાર ઉતરી ગયો. હવે થોડું રહ્યું, એટલે સમ્યક દર્શન આનંદ કાળે પ્રાપ્ત કરવું દુર્લભ છે. એ હાથમાં આવ્યું એની સાથે બધું આવ્યા વગર રહેતું જ નથી. એને જ્ઞાન ને ચારિત્ર બધું આવે છે. એ દ્રષ્ટિ એક શ્રદ્ધાનું બળ, એક શ્રદ્ધા પ્રગટ થઈ તો એની સાથે લીનતા આવ્યા વગર રહેતી નથી. કોઈને જલ્દી આવે ને કોઈને પછી આવે, ધીરે ધીરે આવે, પણ ચારિત્ર આવ્યા વગર રહે. ચારિત્ર એટલે લીનતા. ધ્રુવના આલંબનમાં શ્રદ્ધા આવી અને ધ્રુવના આલંબનમાં લીનતા આવી. એ લીનતાનો પુરુષાર્થ ને ઓલો શ્રદ્ધાનો પુરુષાર્થ છે. પુરુષાર્થ એક જ માર્ગ, એક જ છે. ચારિત્ર માર્ગ જાણી લીધો છે, લીનતા એને આવવાની છે. જ્ઞાન એમાં જે એને મૂળ વસ્તુ ને જાણે છે એને અમુક જ્ઞાન, થોડું જ્ઞાન હોય તો આગળ જાય છે. એટલે જ્ઞાનનો પુરુષાર્થ વચ્ચે એને વિશેષ નિર્મળતા કે દ્રવ ગુણ પર્યાય વિશેષ નિર્મળ થાય તો એને માર્ગમાં સરળ પડે છે એમ. બાકી જ્ઞાનનો કંઈ જુદો પુરુષાર્થ કરવો નથી પડતો. દ્રષ્ટિ સાથે અમુક જ્ઞાન હોય તો એને લીનતા વિતરાગતા વધી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય છે. ઝાઝુ જાણે એટલે જાણવાનો ઝાઝો પુરુષાર્થ જાણવાનો કરવાનો રહેતો નથી. એ તો વચ્ચે આવે છે કે સાચા જ્ઞાન વગરની માર્ગ જણાતો નથી. એટલે માર્ગ જાણવા માટે થઈને એ જાણવાનું રહે છે. બાકી મૂળ પ્રયોજન પણ જાણે માર્ગ સીધો થઈ જાય છે અને સરળ થઈ જાય છે. સમ્યક જ્ઞાન દુર્લભ છે, પણ એ ઝાઝું જાણવું એ તો વચ્ચે કોઈને ઝાઝું જાણવાનું આવે ને કોઈને ઝાઝું જાણવાનું ન આવે. એટલે જ્ઞાનનો આ બધું જાજુ જાણવું પડે શાસ્ત્રો એવો એનો અર્થ નથી. અંદર જ્ઞાનની નિર્મળતા અંતરમાં વધતી જાય, સ્વરૂપ પરિણતિ નાયકની પરિણતિ વધતી જાય, એનું જ્ઞાન છે. નાયકની પરિણતિ વધતી જાય, જ્ઞાતાની ધારા વધતી જાય. એ દ્રષ્ટિનો બળ જ્ઞાતાની ધારા એ વધતી જાય અને લીનતા વધતી જાય. એ અંદર છે જાજુ જાણવું. એ જ્ઞાનનો પુરુષાર્થ એને જુદું નથી કર્યું તો વચ્ચે ઊભું રહેવા માટે આવે છે. અંદર લીનતામાં આગળ નથી જતો એટલે શાસ્ત્ર શ્રુત જ્ઞાનમાં ઊભું રહે છે. વચ્ચે શ્રુત જ્ઞાન આવ્યા વગર રહેતું નથી. દ્રષ્ટિનો પુરુષાર્થ અને લીનતાનો પુરુષાર્થ એ બે હોય છે. દ્રષ્ટિ શ્રદ્ધા પ્રગટ થઈ ધ્રુવના આલંબનમાં, એ ધ્રુવના આલંબનમાં લીનતાનો પુરુષાર્થ કરે છે. શ્રદ્ધા એમ થઈ કે આ બધું કાંઈ આદરવા યોગ્ય નથી. એક ચૈતન્ય ગ્રંથ, ચૈતન્યના હાથમાં આવી ગયો, એની સ્વાનુભૂતિ થઈ ગઈ. પણ એ સ્વાનુભૂતિમાં રહેવા માટે એની લીનતાની ખામી છે. એટલે લીનતાનો પુરા એ ધ્રુવના આલંબનમાં વિશેષ વિશે શ્રદ્ધાનું બળ બરાબર છે, પણ લીનતાની ખામી. લીનતાનો પુરુષાર્થ કરવાનો રહે છે એમાં વચ્ચે વચ્ચે જ્ઞાન આવી જાય છે. ભેદનાની ધારા, વેદનાની ધારાની ઉગ્રતા એ એનું જ્ઞાન. બાકી જાજુ જાણવું એ જ્ઞાન એ તો વચ્ચે આવે છે. આગમ જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થઈ, દ્રષ્ટિની નિર્મળતા થાય છે અને ભેદનાની ધારા વધતી જાય છે અને લીનતા વધતી જાય છે. જ્ઞાનનો જુદા પ્રકારનો પુરુષાર્થ નથી. એનું યથાર્થ ભેદ જ્ઞાન થઈ ગયું. આત્માને ઓળખી લીધો, એના દ્રવ્યગુણ પર્યાય ઓળખી લીધા, પર વસ્તુને ઓળખી લીધી, એના સ્વભાવ વિભાવ ઓળખી લીધા, એને મૂળ પ્રયોજન પણ ઓળખી લીધું. પછી જાજી દલીલો ને જાજી યુક્તિ ને જાજું આવે સાજા શાસ્ત્ર જ્ઞાન એવું તો વચ્ચે એને ઊભું રહેવા માટે અંદરમાંથી બહાર આવે ત્યારે શ્રુત જ્ઞાનમાં ઊભો રહે છે. બાકી એને જાજું જાણવું પડે એવું નથી. કોઈને સમ્યક દર્શન થાય ને અંદર લીનતા વધતી જાય, સ્વાનુભૂતિની ધારા અને વિરક્તિ વધતી જાય તો એનું ગુણસ્થાન વધતું જાય. પાંચમી છઠ્ઠી સાતમી ગુણસ્થાન વધ્યું જાય, જ્ઞાન અમુક એવું બને. જ્ઞાન એટલે અંતરની વેદનાની ધારા વધતી જાય, પણ બીજું શાસ્ત્ર જ્ઞાન જાજુ હોય એવું કંઈ સંબંધ નથી. થોડું આવડતો એને શ્રેણી માંડીને કેવળી ના પામે, કોઈના વાદ વિવાદમાં ઉભો ન રહી શકે નહીં, યુક્તિ દલીલમાં ઝાઝો ભૂલી શકે નહીં, એવી જાતનું પ્રગટે એવું નથી હોતું. અંતરની વેદનાની ધારા અને દ્રષ્ટિનું બળ અને લીનતાનું બળ એટલું જાય. કેટલા વર્ષો સુધી સમ્યક દર્શન હોય ગ્રહસ્થાશ્રમમાં ચક્રવર્તીઓને, પણ લીનતા ન હોય તો કેવળ જ્ઞાન થતું નથી. દર્શન અને ચારિત્ર જ્ઞાન વચ્ચે આવે છે, સમ્ય જ્ઞાન સાથે હોય છે, એમાં વેદનાની ધાર ઉગ્રતા થતી હોય છે. ત્યાં સુધી વચ્ચે જ્ઞાન ક્રિયા કરે છે. સમ્યક દર્શન પહેલા એને જિજ્ઞાસુને વિચારવાનું રહે છે, અને સમ્યક દર્શન થયા પછી એને લીનતાને ગ્રહસ્થાશ્રમ હોય દ્વાર લાગે તો શાસ્ત્ર જ્ઞાન, દેવગુરુ શાસ્ત્રની મહિમા, પૂજા, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન બુદ્ધ કર્યા કરે છે, શ્રુતિ જ્ઞાન બુદ્ધ કર્યા કરે છે. ત્યાં ઉભો રહે છે ના પ્રગટે ત્યાં સુધી. જ્ઞાન આ હું છું ના નથી એમ જુદું પડે છે, હું આ છું ના હું નથી એમ બે કરે છે. જ્ઞાન બધો વિવેક કર્યા કરે છે, પરથી જુદો, વિભાવ થી જુદો, ને અંશ જે પર્યાય ભેદ થી જુદો એ દ્રષ્ટિમાં રહે છે, પણ જ્ઞાન એની એના ઓલા વિવેક માં ફેર પડે છે. એ જ્ઞાન પડે છે બધું, એ વચ્ચે જ્ઞાન એને વિવેક ને માટે વચ્ચે જ્ઞાન દે છે. એટલે જ્ઞાન એમ સાધક દશામાં એવી રીતે ઉપયોગી છે. પોતે અંદરથી ટાઈમ ગોતી લેવો પોતાને વાંચવાનો, કામ એવા ન હોવા જોઈએ કે પોતાને વિચાર વાંચનમાં દખલ થાય એવી રીતે. એટલા બધા કામ હોય કે વાંચવાનો કે વિચારવાનો ટાઈમ જ ન મળે, એવું હોય તો એટલી બધી પ્રવૃત્તિ હોય તો એમાં પોતે નિવૃત્તિ, કામને ઓછા કરી નિવૃત્તિ મળે એવું રાખવું જોઈએ. પણ હાવ છો એ પોતાની શક્તિ પ્રમાણે કેટલું છૂટે, બાકી પોતાને નિવૃત્તિ મળે, વચન વિચારનો ટાઈમ મળે, એવી જાતના મર્યાદિત કામ હોય. ગ્રસ્થાશ્રમમાં અમુક પ્રકારના કામ તો હોય છે, પણ પોતે નિવૃત્તિ મળે એટલા બધા બોજા વધારીને પછી ટાઈમ જ ન મળે એવું તો ન હોય. છોડવા ન છોડવાય તો પોતાના રુચિ ઉપર છે, બાકી ગ્રસ્થાશ્રમમાં પોતે વિચારવાનો તેનો ટાઈમ મળે એ તો એટલું તો હોવું જોઈએ. પહેલેથી બધું છૂટી નથી જતું, પણ અંદર પોતે જિજ્ઞાસા, જ્ઞાયક એને ઓળખવાનો પ્રયત્ન કરે. શરીર જુદું, હું જુદો, આત્મા આ વિભાવ પોતાનો સ્વભાવ નથી એનો ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરે, પણ એને ઓળખવા માટે બધું પ્રયત્ન, દ્રવ્યગુણ પર્યાય પોતાના શું બીજાના શું એ બધું વિચારવા પ્રયત્ન કરવા માટે શાસ્ત્ર અભ્યાસ, વિચાર વાંચન એ બધું ટાઈમ મળે એવી જાતની પ્રવૃત્તિ ગ્રહસ્થાશ્રમમાં હોય. અંતરમાંથી બધું છૂટે તો પેલા યથાર્થ સમ્યક દર્શન થાય, અંતરમાંથી પેલા છૂટે પછી બહારથી છૂટે. પણ જિજ્ઞાસુને એવી પ્રવૃત્તિના બોજા ન હોય કે જેને નિવૃત્તિ જ ન મળે, વાંચવાનો ટાઈમ જ ન મળે એવું ન હોવું જોઈએ. છૂટી જાય તો વધારે સારું છે, પણ ન છૂટતો હોય તો વાંચન વિચારનો ટાઈમ રહે એ પ્રમાણે રહેવું જોઈએ.
તપ કેમ થાય કે તપ કેમ થાય
તત્વ ચિંતન થી શરૂઆત હોય, એમાં શું ભાવ સાથે હોય, તત્વ ચિંતન ને કોઈ ઓળખતા નથી, પેલા શુભાવો કરીને માને છે. નદીનો અભ્યાસ એવો છે કે શુભાવો થોડા કરી લે એટલે એમ ઘણું કર્યું માની લે છે, પણ શરૂઆત તો તત્વ ચિંતન થી થાય. પણ તત્વ ચિંતન ની સાથે શુભાવ હોય છે, શુભાવ કઈ છૂટી ન જતા, શુભાવ સાથે હોય અને તત્વ ચિંતન. તત્વ ચિંતન ની સાથે શુભાવ તો હોય જ છે, ધ્યેય તત્વ ચિંતન નું હોવું જોઈએ, ધ્યેય એવું હોવું જોઈએ. આખો દિવસ એમાં ટકી ન શકે તો પછી, પણ તત્વ ચિંતન ની સાથે શુભાવ હોય જ છે. એને દેહ ગુરુ શાસ્ત્ર ના દર્શન ભક્તિ વિચાર વાંચન એમ જુદી જુદી જાતનો સ્વભાવ હોય, પણ ધ્યેય તત્વ ચિંતન ઉપર હોવું જોઈએ. ધ્યેય આત્મા કેમ ઓળખાય એમ હોવું જોઈએ. વિવેક કરે છે જ્ઞાન વચમાં, પછી જ્ઞાન ઝાઝું કે થોડું એની સાથે કઈ સંબંધ નથી, ઝાઝા થોડા સાથે. દ્રષ્ટિનું જોર જ્ઞાનમાં એ ભેદ જ્ઞાનની ધારા, બાકી આ જાજુ જાણવું એ નહીં. એ તો વચ્ચે જાજુ જાણે તો ઠીક છે, એ નિર્મળતા થાય અને પોતાની સાધક દશામાં એક પુષ્ટિ એને સમજવાનું વધારે કારણ થાય. એને જ્ઞાન વિવેક કરનાર છે, જ્ઞાન બધો માર્ગ બતાવનાર છે. જ્ઞાન સાથે હોય તો એમાં કઈ નુકસાન નથી, જાજુ જ્ઞાન હોય તો. પણ જાજુ જ્ઞાન જોઈએ જ એવું એ નથી, પ્રયોજનભૂત હોય તો પણ ચાલે. એ તો એ જ્ઞાન સ્વભાવ આત્માનું છે, જ્ઞાન થાય સમકોક ને હોય ને વધારે જાણીને શાસ્ત્ર ચિંતન કરીને બધું શાસ્ત્ર ને જાણે તો એમાં કઈ નુકસાન નથી, પણ એટલું જોઈએ જ એવું નથી.
પ્રસંગ મૂર્તિ ભગવતી માતા નો જય.